જય જીનેન્દ્ર, આપણે પાર્લા પાઠશાળા અંતર્ગત જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી લે છે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિયાણમ, નમો જયાણમ, નમો લોએ સર્વસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે એનો 8મો અધિકાર, જે પ્રમાણ નય નિક્ષેપ અધિકારની ચર્ચા ચાલે છે, એમાં પણ ખાસ આપણે નયનું પ્રકરણ ચાલે છે. આજે આપણે વ્યવહાર નયની ચર્ચા કરવાની છે. પદાર્થને જાણવાનું ઉપાય શું છે આપણી પાસે? તો નય અને પ્રમાણ એ બે જાતના જ્ઞાનના ભેદ કીધા, જે પદાર્થને જાણવામાં ઉપાય બને છે, હેતુ બને છે. એના સિવાય લક્ષણ અને નિક્ષેપ એ ચાર પ્રકારના હેતુ કીધા. તો નય અને પ્રમાણ શું છે? સમ્યક શ્રુત જ્ઞાનમાં જો બે ભેદ પાડીએ કે એક કે અમુક અપેક્ષાએ પદાર્થને જાણવું, તો તેને નય જ્ઞાન કહેવાય છે. અને બધી જ અપેક્ષાઓ મળીને પદાર્થને હોલિસ્ટિકલી જાણવો, તેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. બરાબર, આપણે નય જ્ઞાનના બે ભેદ જોયા હતા. એક છે નિશ્ચય નય અને બીજું વ્યવહાર નય. નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય કોને કહ્યું હતું? પદાર્થ જેવો છે તેને એમનો એમ કહી દેવો. જેવી રીતના પાણી કાચના ગ્લાસની અંદર ભરેલું પાણી, જેવી રીતના પદાર્થ છે એને એમનું એમ કહી દેવું. બરાબર. અને વ્યવહાર નહીં કોને કહેવાય છે? પદાર્થ જેમ નથી પણ બે પદાર્થને જોડીને અમુક પ્રયોજનથી વાત કરવી, અથવા કોઈ એક પદાર્થને તોડીને અમુક પ્રયોજનથી એના ગુણગુણીના ભેદની વાત કરવી, તો તેને વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના પાણીનો ગ્લાસ, હવે પાણીનો ગ્લાસ તો હોતો જ નથી પણ તો પણ એને એમ ઉપચાર કરવો, તેને વ્યવહાર નહીં કહે છે. બરાબર. છેલ્લા બે ક્લાસમાં આપણે નિશ્ચય નયના 7 ભેદ, નિશ્ચય નયમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય, અને એના પછી 7 ભેદ, નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, ઋજુ સૂત્ર નય, શબ્દ નય, સમવિરૂઢ નય અને એવમ ભૂત નય, આની ચર્ચા આપણે ખૂબ ડિટેલમાં કરી છે. એ ત્યાંથી લાસ્ટ ક્લાસીસમાંથી ફરીથી સાંભળવી જો ન સમજાયું હોય તો. આજે આપણે આગળ વધીએ છીએ. આપણે આવ્યા છે ક્વેશ્ચન નંબર 70 ઉપર. હવે આવે છે વ્યવહાર નહીં. બરાબર. વ્યવહાર નહીં. વ્યવહાર નહીં શું છે? ફરીથી નયના બે ભેદ કીધા, નિશ્ચય અને વ્યવહાર. વ્યવહાર શું છે? કે પદાર્થ જેવો નથી પણ અમુક પ્રયોજનથી એને એમ સમજાવવો. જો નય અને પ્રમાણને સમજવાનું પ્રયોજન શું છે? આ નયોને સમજવાનું પ્રયોજન શું છે? કે જીવ પોતાના આત્માને વ્યવસ્થિત ઓળખી શકે, દરેક પદાર્થનું સ્વરૂપ શું છે એને વ્યવસ્થિત ઓળખી શકે, એના માટે આ નય અને પ્રમાણનું વર્ણન કરવામાં આવે છે. બરાબર. તો અમુક જગ્યાએ જો પદાર્થ જેવો છે એમ જ કીધા કરે તો વસ્તુ સમજાતી નથી. જેવી રીતના આપણે એકબીજાને બોલાવવો હોય, હા, તો અરે આત્મા અહીં આવો, હવે એમ કહેવાથી કોણ આવે? મમ્મી આવે, પપ્પા આવે, દાદા આવે, દાદી આવે, હા, દીકરો આવે, દીકરી આવે, કોણ આવે? બધા જ તો આત્મા છે. તો પદાર્થ જેવો છે એમ કહેવાથી આપણો પ્રયોજન ક્લિયર થતું નથી ઘણી વખત. માટે અમુક પ્રયોજન વશ ઉપચાર કરવામાં આવે છે. ઉપચાર શું કરવામાં આવ્યો? કે વર્તમાન શરીરમાં જે પણ નામ સંજ્ઞા આપી છે, અથવા જે આ શરીરનો સંબંધ છે, જેવી રીતના મમ્મી અહીં આવો, એમ કહેતા ઘરની અંદર જેટલા પણ આત્માઓ છે એમાંથી એ પર્ટિક્યુલર આત્માને આપણે અહીં બોલાવીએ છીએ, એ વસ્તુ ક્લિયર થાય છે. તો જે નય ખોટો હોવા છતાં નિશ્ચય સુધી પહોંચાડે છે તેને વ્યવહાર નહીં કહે છે. આપણું પ્રયોજન સુધી પહોંચાડે છે તેને વ્યવહાર નહીં કહે છે. વ્યવહાર નહીં નું પ્રયોજન શું છે? પોતે છે તો ખોટો, પણ નિશ્ચય સુધી, સાચી વસ્તુ સુધી આપણને પહોંચાડે છે. જેવી રીતના એમ કહેવું કે આ જીવ આ મનુષ્ય ગતિમાં પોતાની સાધના કરીને મુક્તિ પામે છે. હવે મનુષ્ય ગતિ તો પૂતગલોના સ્કંદનું નામ છે અથવા જીવના કર્મના ઉદયનું નામ છે, પણ જીવ તો જીવ છે ને, ચારેય ગતિઓમાં જીવ તો જીવ છે. પણ આપણું પ્રયોજન શું છે? કે મુક્તિને પ્રાપ્ત કરવું. હવે મુક્તિને પ્રાપ્ત કરવા માટે જે જાતની સાધના મનુષ્ય ગતિમાં થઈ શકે છે એવી બીજે થતી નથી, એવા પ્રયોજનને સિદ્ધ કરવું એ વ્યવહાર નયનું પ્રયોજન છે. વ્યવહાર શું કરે છે? કે સાચી વાત સુધી, નિશ્ચય સુધી લઈ આવે છે. બરાબર? ચાલો જો ક્વેશ્ચન નંબર 17, વ્યવહાર નય અથવા ઉપનય એના કેટલા ભેદ છે? આપણે આ વાત લાસ્ટ ક્લાસમાં શરૂ કરી હતી કે વ્યવહાર નયના બે ભેદ છે. કયા બે ભેદ છે? સદભૂત વ્યવહાર અને અસદભૂત વ્યવહાર. જો હવે આમાં પણ ઇન્ટરેસ્ટિંગ વર્ણન છે, સાંભળજો. સદભૂત, સદભૂત એટલે સત છે વસ્તુ, વસ્તુનું સ્વરૂપ સત, અને ભૂત એટલે હોવું, વસ્તુ જેવી છે એ પ્રમાણે વ્યવહાર કરવો. એટલે કે વસ્તુ બે બે પદાર્થ છે જેમાં જોડીને વાત કરવામાં આવે છે, એ પદાર્થ રૂપે જ વસ્તુ છે, એવી જ છે, તો તેને સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. અને અસદભૂત વ્યવહાર, અસત પદાર્થ આવો નથી એકચ્યુઅલી, પણ તો પણ એને એ જાતનો ઉપચાર કરવો. જેવી રીતના જીવ અને શરીર એમ સાથે નથી એકચ્યુઅલી, તો જુદા જુદા પદાર્થ છે. જો પાણીનો ગ્લાસ, તો પાણી જુદું છે અને ગ્લાસ જુદો પદાર્થ છે, એવું હોવા છતાં અમુક પ્રયોજનથી એ જાતનો ઉપચાર કરવો તો એને અસદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. જો અમારી પાસે પંડિત અભયકુમારજી દેવલાલીની નય રહસ્યની પુસ્તક છે, એમાંથી પણ જરાક વાંચે, સરસ છે. વ્યવહાર નયના ભેદ પ્રભેદનું પ્રકરણ છે, પાનો નંબર 154. જો ભિન્ન ભિન્ન વસ્તુ મેં સંબંધ સ્થાપિત કરના વો વ્યવહાર હૈ, ઓર સંયોગ કા જ્ઞાન કરાને વાલે સમ્યક શુદ્ધ જ્ઞાન કા અંશ હોને સે નય. બરાબર? બે ભિન્ન વસ્તુઓ છે એની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ આ વ્યવહાર સેના માટે કર્યો? આ વ્યવહાર સેના માટે કર્યો? કે આપણું પ્રયોજન જે સંયોગરૂપ વસ્તુ છે એનું જ્ઞાન કરાવવા માટે. એટલે ઇવેન્ચ્યુઅલી આ વ્યવહાર નયનો અંશ છે, અને નય એ સમ્યક શ્રુત જ્ઞાનનો અંશ છે. એટલે એકચ્યુઅલી વ્યવહાર નય પણ સમ્યક જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો વ્યવહાર નય, વ્યવહાર પણ અમુક પ્રયોજનથી કર્યું છે ને, એ પ્રયોજન વશ કરેલું સમ્યક જ્ઞાન તેને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. એટલે વ્યવહાર છે તો જૂઠો, પણ ક્યારે જૂઠો પડે? કે જ્યારે નિશ્ચયની સામે જૂઠો પડે. બાકી અજ્ઞાનની સામે, મિથ્યા જ્ઞાનની સામે તો વ્યવહાર સમ્યક જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી કહું છું, મિથ્યા જ્ઞાનની સામે તો વ્યવહાર સમ્યક જ્ઞાન છે, પણ નિશ્ચય જ્ઞાનની સામે વ્યવહાર જ્ઞાન જૂઠો છે. એક મિનિટ. ખ્યાલ આવ્યો? વ્યવહાર જ્ઞાન એ સમ્યક શ્રુત જ્ઞાનની, શ્રુત જ્ઞાનનો અંશ છે. નિશ્ચયની સામે જૂઠો પડે છે, પણ મિથ્યા જ્ઞાનની સામે સમ્યક જ્ઞાન છે. બરાબર? ચલો આગળ વાંચીએ. એના બે પ્રકાર છે, અસદભૂત નહીં, અસદભૂત વ્યવહાર નહીં, અને સદભૂત વ્યવહાર નહીં. બરાબર? જો જ્યારે ભિન્ન ભિન્ન વસ્તુઓ મેં સંબંધ સ્થાપિત કરતે હૈ તો ઉસે અસદભૂત વ્યવહાર નહીં કહેતે. કોઈ બે જુદી જુદી જ વસ્તુઓ છે એની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. બરાબર? આગળ इसी प्रकार एक अखंड वस्तु में उसके गुण पर्याय या द्रव्य क्षेत्र काल भाव तथा धर्म आदि के भेद करके उसे समझाया जाता है। कोई एक अखंड वस्तु छे, एक पदार्थ छे, ए पदार्थ ना गुणों ने जुदा जुदा पाड़ी ने ए पदार्थ ने समझावो। जेवी रीतना समझो, आपणे एम कहीए साकर नो डब्बो, बराबर? तो साकर जुदी वस्तु छे, डब्बो जुदो वस्तु छे, बराबर? डब्बो डब्बो इटसेल्फ कई साकर नो बनेलो नथी। डब्बो तो स्टील नो होय, प्लास्टिक नो होय, कांच नो होय, जेनो होय एनो ख्याल आव्यो के नहीं? પણ તો પણ એવો ઉપચાર કરવો કે સાકરનો ડબ્બો, બરાબર? તો એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે, બરાબર? હવે સાકર જુદી, ડબ્બો જુદો, ભિન્ન ભિન્ન વસ્તુઓમાં જોડીને વ્યવહાર કરવો તેને અસદભૂત વ્યવહાર કહેવામાં આવે છે, બરાબર? આ તો એક થયું. હવે બીજું, સાકરની મીઠાશ. સાકરની મીઠાશ, હવે મીઠાશ એ સાકરનો એક ગુણ છે. સાકરની મીઠાશ, સાકરનું વજન, સાકરનો કલર, એમ કરીને એના અલગ અલગ ગુણોને ભિન્ન પાડીને સમજાવવું. તો અહીંયા મીઠાશ અને સાકર, એનો કલર અને સાકર, એ બે પદાર્થમાં સંબંધ તો કર્યો, પણ એ સંબંધ કેવો છે કે એકચ્યુઅલી સાકરની અંદર જ મીઠાશ છે. સાકર અને મીઠાશ જુદી જુદી નથી. જેવી રીતના સાકરને ડબ્બો જુદા જુદા છે, એવી રીતના સાકરને મીઠાશ જુદી જુદી નથી. માટે સાકર અને મીઠાશ જ્યારે સંબંધ કરવામાં આવે છે તો તેને સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સાકર નામક પદાર્થને આપણને જો સમજાવવો હોય તો સમજાવવા માટે એના એક એક ગુણોનું વર્ણન કરવું પડે ને. એક સાથે આખા પદાર્થનું વર્ણન તો થતું નથી, કેમ કે વર્ણન બોલવાની પદ્ધતિ નયમાં જ હોય છે. પ્રમાણનું તો ખાલી જ્ઞાન હોય છે. આપણે જ્યારે હવે સાકર કહીએ તો આપણને એના બધા અંશોનું જ્ઞાન છે, તો આખા પદાર્થનું જ્ઞાન એક સાથે ઊભું થાય છે, એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. પણ જેને સાકર જોઈએ જ ન હોય ક્યારે, એને ફર્સ્ટ ટાઈમ જો સમજાવવી હોય તો ત્યારે તો ભિન્ન ભિન્ન પાડીને સમજાવવું પડે ને. તો સાકરના ગુણોને જુદા જુદા પાડીને સમજાવવું તો એને સદભૂત વ્યવહાર નહીં કહે છે. અને સાકર નામક પદાર્થને કોઈ અન્ય જ પદાર્થ સાથે જોડવું તો એને અસદભૂત વ્યવહાર નહીં કહે છે, બરાબર? જો આગળ વાંચું છું, બહુ સરસ છે. સદભૂત વ્યવહારની અંદર છે, ગુણ અને ગુણીમાં, એટલે પદાર્થ દ્રવ્ય અને એના ગુણો, બરાબર? પછી પર્યાય ઓર પર્યાયી મેં, પર્યાયમાં અને પર્યાયી, પર્યાયી એટલે ગુણ, પર્યાયોનો સમૂહ એટલે ગુણ, ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય, એટલે ગુણ અને દ્રવ્યમાં અથવા પર્યાય અને ગુણમાં, સ્વભાવ ઓર સ્વભાવવાન, જે ગુણ અને દ્રવ્ય કહો કે સ્વભાવ ને સ્વભાવવાન, ઓર કારક ઓર કારકવાન, ષટકારક છે ને, તો એમાં કારક અને દ્રવ્ય જે તે કારક રૂપે પરિણમ્યું, એમાં આ બધામાં ભેદ કરવો, અર્થાત વસ્તુતઃ જો અભિન્ન હે, એકચ્યુઅલી જે પદાર્થ અભિન્ન છે એ અભિન્ન વસ્તુમાં ઉચ્ચારથી ભેદ પાડવા. જો ફરીથી, સાકર નામક પદાર્થ જે છે એ જુદો હોય અને એની મીઠાશ જુદી હોય, એમ જુદું જુદું નથી. એકચ્યુઅલી તો એક જ પદાર્થ છે અને સાકર એની એક વિશેષતા છે. ખરેખર એમાં ભેદ છે જ નહીં, પણ તો પણ ત્યાં ભેદ પાડીને તેને સમજાવવું એટલે એને વ્યવહાર કહેવામાં આવે છે, બરાબર છે કે નહીં? તો એવી જ રીતે અહીંયા જે વસ્તુત અભિન્ન પદાર્થ છે તેમાં ભેદ પાડવો એને સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. બહુ સિમ્પલ વર્ડ્સમાં, બે પદાર્થ જુદા હોય એને જોડીને વર્ણન કરવું એ અસદભૂત વ્યવહાર. એક પદાર્થ આખો છે એને તોડીને એમાં ભેદ પાડીને વાત કરવું એ સદભૂત વ્યવહાર, બરાબર છે? હવે જો આગળ, હવે અસદભૂત માટે ફરીથી કહે છે, એક દ્રવ્ય અને બીજા દ્રવ્યમાં, એક પર્યાય ને બીજી પર્યાયમાં, એક ગુણ અને બીજા ગુણમાં, અથવા દ્રવ્ય, હા, આ બધામાં ઉપચાર કરવો એને અસદભૂત વ્યવહાર નહીં કહેવાય છે. બે જુદા જુદા પદાર્થ હોય, એના બે ગુણો હોય, એની પર્યાયો હોય, એમાં ઉપચાર કરવો તેને અસદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે? જો આ સદભૂત અને અસદભૂત ની પરિભાષા આપણે જોઈ હતી લાસ્ટ ટાઈમ, ફરીથી જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 71 છે પ્રશ્નોત્તર માળામાં. સદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? જે એક પદાર્થમાં ગુણ અને ગુણીને ભેદ રૂપ ગ્રહણ કરે તેને સદભૂત વ્યવહાર નહીં કહે છે. બરાબર છે કે નહીં? જે એક જ પદાર્થ છે, એક પદાર્થની અંદર એના ગુણો અને દ્રવ્યને જુદા જુદા પાડીને જે વાત કરે, વર્ણન કરે, એને સદભૂત વ્યવહાર કહે છે. હવે અસદભૂત નો ક્વેશ્ચન નંબર 75 છે. અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કથન કરે તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપે, જે જુદા જુદા પદાર્થ જ છે પણ અત્યારના મળેલા દેખાય છે, તો એને એક જેવા જ કથન કરે તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના શરીર, આ શરીર અને આત્મા ભિન્ન પદાર્થ છે પણ અત્યારના એક જેવા લાગે છે, તો એને એક જેવા જ કથન કરી દેવા તો એને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેમ કે આ મારું શરીર છે, આ માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો, એ બધા અસદભૂત વ્યવહાર નહીં ના ઉદાહરણ છે. જો નીચે બ્રેકેટમાં ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી તેથી આ નહીં અસદભૂત કહેવાય છે. જે બે પદાર્થ જુદા છે તો અગુરુ લઘુત્વ ગુણને કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતો નથી. બરાબર કે નહીં? અને દ્રવ્ય જુદા જુદા જ રહે છે માટે ક્યારે એક થવાના નથી, પણ તો પણ વર્ણન એવી રીતના કરું કે આ મારું શરીર, આ શરીર મારું ક્યારે થવાનું જ નથી, પણ તો પણ એને મારું શરીર કહેવું એને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. વળી પર સાથેના સંબંધનું કથન કરે એને વ્યવહાર નહીં કહે છે. બરાબર કે નહીં? જો આ આપણું સદભૂત અને અસદભૂત એવા બે ભેદ થયા. હવે જો આગળ, હવે એના સૂક્ષ્મમાં હજી ઉતરીએ છીએ. જો હવે એની સૂક્ષ્મતામાં હજી ઉતરીએ છીએ. વ્યવહાર એના બે ભેદ કર્યા, સદભૂત અને અસદભૂત. હવે એના ફર્ધર, એ બંનેના ફર્ધર બે બે ભેદ કરો. એ બંનેના ફર્ધર બે બે ભેદ કયા કરશો? ઉપચરિત અને અનુપચરિત. ઉપચરિત અને અનુપચરિત. બરાબર? તો ઉપચરિત સદભૂત વ્યવહાર, અનુપચરિત સદભૂત વ્યવહાર. બરાબર? ઉપચરિત અસદભૂત વ્યવહાર, અનુપચરિત અસદભૂત વ્યવહાર, એમ કરીને ચાર વ્યવહાર નહીંના ભેદ થશે. હવે જો આ ઉપચરિત અને અનુપચરિત શું છે પહેલા એ જરાક જોઈએ. સી, એઝ ધ નેમ સજેસ્ટ, ઉપચરિત એટલે શું? ઉપચાર કરેલો. ઉપચાર કરેલો, કોઈ ઉપાધિ આપીએ ને આપણે, જેવી રીતના મિસ્ટર, ડોક્ટર, ડોક્ટર એક્સ વાય ઝેડ, અથવા આપણે કહીએ ને કે પદ્મભૂષણ શ્રી આ વ્યક્તિ, તો આ જે પદવી આપે ને એને ઉપાધિ કહેવાય. ઉપાધિ એટલે શું? કે ઉપચાર કરેલો. હવે આ પદ્મભૂષણ જે છે એ ખરેખર કઈ વ્યક્તિનું નામ નથી. હવે મારે કોઈ વ્યક્તિને બોલાવવા હોય તો એ પદ્મભૂષણ હું ખાલી કહું, હે પદ્મભૂષણ, તો કોઈ આવે નહીં. બરાબર? એ પદ્મભૂષણ તો એક એડિશનલ, એમાં એડજેક્ટિવ લગાવ્યું છે ને, ઉપાધિ આપી છે, તો એને ઉપચાર કર્યો કહેવાય. અને અનુપચરિત એટલે શું? કે ઉપચાર નથી, જે ખરેખર એ વસ્તુ જ છે, ઉપચાર નથી. ખ્યાલ આવે ને? જેવી રીતના સોમિલ, તો શ્રી સોમિલ મહેતા. હવે શ્રી શું છે? શ્રી ઉપચાર છે, ખાલી એક ઉપાધિ છે. ખાલી શ્રી કહું તો કોઈ ના આવે, પણ સોમિલ કહું તો ખબર પડે કે કોણે આવવાનું છે. ખ્યાલ આવે છે કે? એટલે આ ઉપચરિત ઉપાધિ આપેલું, અનુપચરિત એટલે ઉપાધિ વગર. ઉપચરિત એટલે શું? કે જે ફક્ત ઉપચાર કરેલો, એટલે વસ્તુ એવી નથી, બહુ સ્થૂળ છે તો પણ એને એ જાતનો ઉપાધિ આપવી. અને અનુપચરિત એટલે શું? કે વસ્તુ ખરેખર થોડી નિકટવર્તી છે, થોડી નજીકની છે, માટે અનુપચરિત છે. જો આપણે સ્થૂળતાથી સૂક્ષ્મતામાં જઈએ છીએ. સ્થૂળતાથી સૂક્ષ્મતામાં એટલે શું? જે વ્યવહાર છે, વ્યવહાર બે વસ્તુને કીધું, એક બે પદાર્થને જોડીને વાત કરવી, જે અસદભૂત વ્યવહાર. બરાબર, એ અસદભૂત શું છે? સાવ સ્થૂળ ખોટો વ્યવહાર છે. બરાબર, અને બીજું શું કીધું? સદભૂત વ્યવહાર, એક જ પદાર્થમાં ભેદ પાડીને વર્ણન કરવું. હવે એ થોડું વધારે સૂક્ષ્મ થયું ને પેલા કરતા, પેલું તો સાવ સ્થૂળ હતું. હવે એમાં પણ જે અસદભૂત છે, બે પદાર્થને જોડીને વાત કરે છે, સાવ સ્થૂળ ઉપચાર છે, એમાં પણ પાછો ઉપચાર કરવો, ઉપચારમાં ઉપચાર કરવો, તો એને કહેવાય ઉપચરિત અસદભૂત વ્યવહાર. એ સૌથી સ્થૂળમાં સ્થૂળ વ્યવહાર. બરાબર, અચ્છા પછી બીજું, હવે અસદભૂત તો છે એટલે જૂઠો છે, એ બે પદાર્થ જુદા જુદા જ છે પણ તો પણ સાથે વર્ણન કરે છે, પણ તો પણ એ બે પદાર્થ નિકટવર્તી છે. ઉપચરિત અસદભૂત વ્યવહારને એમાં શું હતું કે બે પદાર્થ સાવ જુદા જુદા જ છે. હા, જેવી રીતના દાદાજીની લાકડી, હવે દાદાજી જુદા અને લાકડી જુદી, ખ્યાલ આવે છે કે નહીં? એ બે પદાર્થ આકાશના ક્ષેત્રમાં પણ જુદા જુદા છે, તો એને કહેવાય ઉપચરિત અસદભૂત વ્યવહાર. હવે બીજું, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અનુપચરિત ક્યારે કહેવાય? કે એ નિકટવર્તી છે, ઓલા ઉપચારમાં સાવ જુદા જુદા છે, એટલું બી ખોટું, એટલું પણ ઉપચાર નથી, થોડા નિકટવર્તી છે. તો કેવું? દાદાજીનું શરીર, શરીર અને દાદાજીનો આત્મા એ નિકટવર્તી છે ને, આકાશના એક જ ક્ષેત્રમાં છે, ભલે અસદભૂત છે. કેમ? કેમકે બે પદાર્થ જુદા જુદા છે, દાદાજી જુદા, શરીર જુદું, એ બેમાં કઈ સંબંધ નથી એટલે અસદભૂત છે, પણ તો પણ એ પદાર્થ નિકટવર્તી છે, માટે તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. બરાબર, આ બે ભેદ સમજાય છે? ઉપચરિત અસદભૂત વ્યવહાર અને અનુપચરિત અસદભૂત વ્યવહાર. બરાબર, આ સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જઈએ છે. જો કાળો પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન નંબર 76, આપણે અસદભૂત જોયું, અસદભૂત વ્યવહાર નહીં, ક્વેશ્ચન નંબર 75, જે મળેલા પણ ભિન્ન ભિન્ન પદાર્થને અભેદ રૂપે કથન કરે તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના મારું શરીર, ઘીનો ઘડો આદિ. બરાબર, હવે જો એમાં ક્વેશ્ચન 76, અસદભૂત વ્યવહાર નહીંના ભેદ કેટલા છે? તો તેના બે ભેદ છે, ઉપચરિત અસદભૂત વ્યવહાર અને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. બરાબર, જો હવે એનો આપણે ડિટેલ વાંચીએ છીએ. ક્વેશ્ચન 77, ઉપચરિત અસદભૂત વ્યવહારને કોને કહે છે? ઉપચરિત અસદભૂત વ્યવહારને કોને કહે છે? જો અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદ રૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જોયું, વ્યવહાર નહીં એટલે શું? વ્યવહાર નહીં, વ્યવહાર નહીં એટલે શું? કે જે બે પદાર્થને જોડીને વાત કરે. અસદભૂત કેમ કીધું? કેમકે બે પદાર્થ સાવ જુદા જુદા છે, એની વચ્ચે કઈ કનેક્શન જ નથી, પણ તો પણ એને જોડીને વાત કરે છે, માટે અસદભૂત વ્યવહાર. અને એમાં ઉપચાર શું કામ કીધું? કેમકે આ બે પદાર્થ સાવ જુદા જુદા છે, દૂરવર્તી છે, નિકટવર્તી પણ નથી, દૂરવર્તી છે, તો પણ એને જોડીને વાત કરવી, તો એને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જો જેમ કે હાથી, ઘોડા, મહેલ, મકાન, વસ્ત્ર, આભરણ આદિને જીવના કહેવા, તે આભરણ એટલે કપડા. બરાબર, હાથી, આ મારો હાથી, મારો ઘોડો, મારું મકાન, આપણે મોડર્ન લેંગ્વેજમાં કહીએ તો મારું ઘર, મારી ગાડી, મારું કમ્પ્યુટર, આપણે મેજોરિટી આપણા લૌકિક જીવનમાં મેજોરિટી ઓફ ધ ટાઈમ આપણે શું કરીએ છીએ કે આપણે આ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં નો જ ઉપયોગ કરીએ છીએ. ઉપયોગ શું કરીએ છીએ? જો સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને, જેને સમ્યક જ્ઞાન થયું હોય, આ નય જ્ઞાન એ સમ્યક શ્રુત જ્ઞાનનો અંશ છે, એટલે એ પોતે તો જાણે છે અને માને છે કે હું આત્મા છું, એવું હોવા છતાં આ લૌકિક જીવનમાં રહેવા અને બોલવા ચાલવા માટે એવો ઉપચાર કરે છે કે ભાઈ મારા કપડા આપો ને, હા, અથવા મારી ગાડીમાં હું મંદિર જાઉં છું. ખ્યાલ આવે છે ને? અંદર માને છે કે હું આત્મા છું અને બોલે છે મારી ગાડી, મારા કપડા, તો એને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. આપણે લૌકિક ઉપચાર આના વગર ચાલતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો આવી વસ્તુ ન વાપરે, જો આવી વસ્તુ ન વાપરે તો બોલવા ચાલવાની ભાષામાં એકબીજાને કંઈ સમજાવવું એ રહેતું નથી. એટલે આપણા લૌકિક જીવનમાં આ જાતની ભાષાઓનો વપરાશ કરવામાં આવે છે. અને આપણે જે આધ્યાત્મિક વસ્તુમાં આપણે કન્ફ્યુઝ થઈએ છીએ, પણ નોર્મલ આપણા જીવનમાં આપણે આવી વસ્તુ યુઝ પણ કરીએ છીએ અને આપણને ખબર પણ છે કે એકચ્યુઅલી આવું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણે કે જો આ મારું મંદિર, હવે મારું મંદિર કહેતા એ મંદિર કઈ મારી માલિકીનું થઈ જાય છે. હા, જો આ મારી કોલેજ, જો આ મારી સ્કૂલ, હવે કહેતા કઈ મારી માલિકીનું થઈ જાય છે. આપણને પણ ખબર છે કે આપણી માલિકીનું થતું નથી, બરાબર, પણ આ તો પ્રયોજનવશ ખાલી બીજી સ્કૂલો મારી નથી પણ આ સ્કૂલ મારી છે, એટલે હું અહીંયા ભણ્યો છું, હું બીજી સ્કૂલમાં નથી ભણ્યો, એ સમજાવવા માટે આવો સ્થૂળ શું કામ? કેમ કે સાવ દૂરવર્તી છે. અને ખોટો શું કામ? કેમ કે એકચ્યુઅલી કઈ મારો પદાર્થ નથી, એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ જઈએ, અનુપચરિતમાં જઈએ. જો અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કોને કહે છે? ક્વેશ્ચન નંબર 78. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. જો છે તો હજી અસદભૂત. અસદભૂત એટલે કે ખરેખર મારું નથી, ખરેખર એ સાચું નથી, બે પદાર્થ જુદા જુદા છે. એવું હોવા છતાં જે બે પદાર્થોની વાત કરવામાં આવે છે એ બે પદાર્થો નિકટવર્તી છે. મારી સ્કૂલ, મારો દેશ, આ મારી દુનિયા, એ કેવું છે કે સાવ દૂરવર્તી છે. હું અહીંયા છું અને આખો દેશ ક્યાં છે? મારી સ્કૂલ, હું અહીંયા છું અને સ્કૂલ કેટલી દૂર છે? કિલોમીટર્સ દૂર છે. તો એને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધું. હવે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં જે બે પદાર્થો કહેશે જે એકબીજાના નથી પણ નિકટવર્તી છે. જો કયા? જો 78, જે નય સંયોગ સંબંધથી યુક્ત બે પદાર્થોના સંબંધને વિષય કરે છે તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેને બે પદાર્થને જોડીને બતાવે છે. કયા બે પદાર્થને? જેમ કે જીવના કર્મ, જીવનું શરીર, આ શરીર અને જીવ આ બે એક જ ક્ષેત્રમાં છે ને, આકાશના. જીવનો કર્મ, જીવનું શરીર તો આકાશના એક જ ક્ષેત્રમાં છે, માટે એને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેવી રીતના આ કર્મ પરમાણુ, કર્મ પરમાણુ પણ ક્યાં છે? કે જ્યાં આ આત્માના પ્રદેશો છે ત્યાં જ આ શરીરના પરમાણુઓ છે અને ત્યાં જ કર્મના પરમાણુઓ પણ છે, એને કહેવાય અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવ્યો કે? જેવી રીતના આપણે કોઈ સમજો શાક કે દાળ બનાવી, અથવા સમજો મીઠાઈ બનાવી, આપણે શું કહીએ? રસગુલ્લાની મીઠાશ. રસગુલ્લાની મીઠાશ કેટલી સરસ છે. હવે રસગુલ્લો જે પદાર્થ છે એ પદાર્થ તો માવાનો બને છે ને, માવામાં મીઠાશ ક્યાંથી આવે? મીઠાશ તો શેની છે? કે એની અંદર સાકર નાખી છે જે અંદર બધે ભળી ગઈ છે, એની મીઠાશ છે. ખ્યાલ આવ્યો ને? આપણે વાત શું કરીએ છીએ? રસગુલ્લાની મીઠાશ. બે પદાર્થ જુદા છે, જુદા છે કે નહીં? એટલે વ્યવહાર, એ બે પદાર્થનો એક જ દ્રવ્ય રૂપે એકબીજા સાથે સંબંધ છે નથી, માટે અસદભૂત વ્યવહાર. અને આકાશના ક્ષેત્રમાં નિકટવર્તી છે, એકબીજામાં જાણે ભળેલા હોય એવું લાગે છે, માટે અનુપચરિત અસદભૂત વ્યવહાર. ખ્યાલ આવ્યો કે? જો આગળ વાંચીએ પ્રશ્નોત્તર માળામાં, જીવ, દ્રવ્ય કર્મ અને પુદ્ગલ શરીર એ ત્રણેયનો આકાશ અપેક્ષાએ એક ક્ષેત્રાવગા સંબંધ છે, તેથી તેને અનુપચરિત કહેવામાં આવે છે. બરાબર, આપણે વાત થઈ ગઈ. જો આગળ સેકન્ડ પોઈન્ટ, જીવના કર્મ અને શરીર, જીવનું શરીર કહેવું અસદભૂત છે. બરાબર, આ એક્સપ્લેનેશન મેં આપી દીધું, હવે વાંચીએ છે. જીવનું કર્મ, જીવનું શરીર, અરે જીવનું છે જ નહીં, એ પદાર્થ જુદા જુદા છે, પણ તો પણ એને એમ કહેવું એ શું છે? અસદભૂત વ્યવહાર. બરાબર, કેમ અસદભૂત વ્યવહાર નહીં છે? કેમ કે એ અસત્યાર્થ છે, અયથાર્થ છે. જે સમયસારજીની 11મી ગાથામાં આવે છે ને, શું આવે છે? જીવ વ્યવહાર નય, 11મી ગાથા, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે. વ્યવહાર ને કેવો છે? અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે ખોટો છે, અસત્યાર્થ છે. ખોટો છે એટલે શું? કે નિશ્ચયની સામે ખોટો છે. નિશ્ચયની સામે ખોટો છે એટલે શું? કે જે વ્યવહાર નહીં બતાવે છે કે આ કર્મને કારણે જીવ દુઃખી છે, તો ખરેખર કર્મને કારણે જીવ દુઃખી છે જ નહીં, કેમ કે કર્મ જુદા પદાર્થ છે, જીવ જુદો પદાર્થ છે. વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવો, ભૂતાર્થને આશ્રિત જીવો શુદ્ધ સમ્યક દ્રષ્ટિ હોય છે. એવું કંઈક આવે છેલ્લો પાર્ટ ભૂલાઈ ગયો. જો શું વાત ચાલે છે આપણી, જે બે પદાર્થ સાવ જુદા જુદા છે પણ આકાશના ક્ષેત્રે નિકટવર્તી છે, એની વચ્ચે સંબંધ બનાવવો એને કહેવાય અનુપચરિત અસદભૂત વ્યવહાર. ચલો આગળ વાંચીએ. થર્ડ પોઈન્ટ જે છે, આ નય જીવનો પર પદાર્થ સાથે સંબંધ બતાવે છે, તેથી તે વ્યવહાર છે. બરાબર, જીવ પદાર્થ જુદો અને પર પદાર્થ જુદા, એ બે વચ્ચેનો સંબંધ એટલે વ્યવહાર. જો ચોથો પોઈન્ટ, વ્યવહારને અભૂતાર્થ પણ કહેવામાં આવે છે. અભૂતાર્થ એટલે અસત્યાર્થ, કેમ કે પદાર્થનું જેવું સ્વરૂપ ન હોય તેવું અનેક કલ્પના કરીને વ્યવહારને પ્રગટ કરે છે. પદાર્થ જેવો ખરેખર નથી, ખરેખર પદાર્થ જુદી જાતનો જ છે, પણ તો પણ એનું એ રૂપે વર્ણન કરવું, એનું એ રૂપે વર્ણન કરવું તેને વ્યવહાર નહીં કહે છે, કલ્પનાથી કરે છે, કલ્પનાથી. તેથી તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. જેમ મૃષાવાદી, મૃષાવાદી એટલે કઈ કોઈ જૂઠું બોલનાર હોય, તુચ્છ પણ જરાક પણ કારણનું છળ પામે તો અનેક કલ્પના કરીને તાદ્રશ કરી દેખાડે છે. જેવી રીતના કોઈ મૃષાવાદી એટલે જૂઠું બોલનાર વ્યક્તિ હોય, તે કંઈક પણ એને કારણ મળે તો અનેક કલ્પના કરીને કંઈ પણ ઉલઝલુલ આમ ખોટું મોટું કરીને બતાવે છે. તેમ જો જીવ અને પુદ્ગલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, તો પણ એક ક્ષેત્રાવગા સંબંધનું છળ પામીને વ્યવહાર નહીં આત્મદ્રવ્યને શરીરાદિક પર દ્રવ્ય સાથે એકપણું બતાવે છે. તેથી તે વ્યવહાર નહીં અસત્યાર્થ છે. મુક્ત દશામાં વ્યવહાર નહીં પોતે જ જીવ અને શરીર બંને જુદા જુદા છે એમ પ્રકાશે છે. જો આપણે વાત શું ચાલે છે, કે બે જુદા જુદા પદાર્થને, એ બે પદાર્થને એક કરીને વાત કરવી, અમુક પ્રયોજનવશ, અમુક પ્રયોજનથી બે જુદા જુદા પદાર્થને જોડીને વાત કરવી, તેને વ્યવહાર નહીં કહે છે. હવે એ વ્યવહાર નહીં, કેમ કે બે જુદા પદાર્થની સત્તા જુદી જ છે, એમાં કોઈ સંબંધ જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, આને ને આને કારણ કાર્ય સંબંધ નથી, તો પણ એક પણે બતાવવું માટે તેને અસદભૂત વ્યવહાર નહીં કહે છે. હવે આ બે પદાર્થ કેટલા જુદા, આમ કેટલા દૂરવર્તી દેખાય છે, એનાથી ઉપચરિત કે અનુપચરિત એવા ભેદ પડે છે. જો સાવ દૂરવર્તી હોય અને તો પણ કોઈ છળ કરીને, છળ કરીને એટલે કે અમુક કારણવશ ભૂલથી એ બે પદાર્થને જોડીને વાત કરે તો તેને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. અને જો બે પદાર્થો નિકટવર્તી હોય અને પ્રયોજનવશ અથવા ભૂલથી એ બેને જોડીને વાત કરે તો તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. બરાબર, જો આ બે પ્રકારના વ્યવહાર નહીં જે છે એના અમુક ઉદાહરણ આપણે હજી જોવા હોય તો સ્ત્રી પુત્ર ધન સંબંધી સંપત્તિ મારા છે અથવા તો આ ઘર મારું છે, આ મેં, આપણે નોર્મલ વસ્તુઓમાં જોઈએ ને, આ મેં આ બિઝનેસ ડીલ કરી, જો હું કેટલો સક્સેસફુલ છું, આ જો હું કેટલો આ સ્કૂલમાં આ હું પાસ થયો, આ બધું ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, સાવ જૂઠો, જૂઠામાં જૂઠો વ્યવહાર. ખ્યાલ આવે છે કે નહીં? આ મંદિર મેં બંધાવડાવ્યું, ખ્યાલ આવે છે કે નહીં? આ મંદિર મેં બંધાવડાવ્યું, જૂઠામાં જૂઠો વ્યવહાર. હું જુદો, જીવ જુદો, મંદિર જુદું. કેટલું જુદું? ક્ષેત્રથી પણ જુદું, પદાર્થ તો જુદા છે જ, અને તો પણ એના પર પોતાનું આધિપત્ય અથવા પોતાનું કર્તાપણું સ્થાપિત કરવાનો જે જીવ મિથ્યા ભાવ કરે છે તો ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો, અનુપચરિત જે નિકટવર્તી પદાર્થ છે, નિકટવર્તીમાં આ શરીર, હા, અરે આ વાણી, જો મારો અવાજ કેટલો સરસ છે, અરે કોયલ જેવો મારો અવાજ, મધુર, એકદમ આમ પૂજા ગાતા મજા આવી જાય. શું મજા આવી જાય? શેની મજા એવી? એ શબ્દમાં જે ભાવ ભરેલા હતા એની મજા આવી, કે આ ખાલી પૂતગલના અવાજની અને રાગમાં ઝૂમવાની મજા આવી? ખ્યાલ આવે છે કે નહીં? તો આ કયો નહીં છે? સાવ જૂઠો છે, કેમ કે વાણી એ તો અન્ય પદાર્થ છે અને જીવ તે અન્ય પદાર્થ છે. આ શરીર જો કેટલું સરસ મેં ડાન્સ કર્યું, અરે આ શરીરના પરમાણુઓનું હલનચલન થવું અને આ આત્મા અને જ્ઞાતા દ્રષ્ટા રહેવું, બે પદાર્થ જુદા છે, માટે અસદભૂત વ્યવહાર. પણ આ સ્પેશિયલી આકાશમાં પ્રદેશમાં નિકટવર્તી લાગે છે, નિકટવર્તી છે આકાશમાં, એક ક્ષેત્રાવગા છે, તો કોઈને કન્ફ્યુઝન થઈ શકે છે, માટે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. જો આ થોડુંક વિશેષ છે અહીંયા, જ્યાં અસદભૂત વ્યવહાર નહીં કે કુછ પારિભાષિક ઉદાહરણ માત્ર દિયે હૈ. જો આગળ આ ઇમ્પોર્ટન્ટ છે, પ્રથમાનુયોગ, ચરણાનુયોગ એવમ કર્ણાનુયોગ, આ ત્રણ અનુયોગના લગભગ સભી કથન, આ ત્રણ અનુયોગમાં જેટલું પણ વર્ણન આવે છે એ વર્ણનમાં શરીર મને આમ કરે છે, કર્મ મને આમ કરે છે. આ જો શ્રેણિક રાજા ભરત ચક્રવર્તી, એમના શરીરનું સામર્થ્ય તો એટલું કે આ એક આંગળી વાળે તો આખા એમના 96 કરોડ પાયદળ એને ખોલી ન શકે. ભરત ચક્રવર્તીનું સામર્થ્ય આ કયો નહીં છે? અસદભૂત વ્યવહાર નહીં, કેમ કે જીવ ભરત ચક્રવર્તીનો જુદો અને આ શરીર એ જુદું, પણ ક્ષેત્ર એ નિકટવર્તી છે, માટે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. જો આપણે ઘણા બધા ઉદાહરણ જોયા, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. હવે આગળ વધીએ છે. હવે આપણે સદભૂત વ્યવહાર નહીંમાં આવીએ છીએ. સદભૂત વ્યવહાર ફરીથી વ્યવહાર નહીં શું કરે છે? બે પદાર્થને જોડીને વર્ણન કરે છે અથવા એક પદાર્થને ભેદ પાડીને વર્ણન કરે છે. જ્યાં બે અન્ય અન્ય જ પદાર્થ છે અને એને જોડીને વર્ણન કરે છે, તો ખરેખર આ બે પદાર્થની સત્તા સમાન નથી, એ બે વચ્ચે કોઈ સંબંધ જ નથી, માટે તેને અસદભૂત વ્યવહાર નહીં કીધો તો. પણ જે બીજા પ્રકારનો નહીં છે, કે જે એક પદાર્થની અંદર એના ગુણ અને દ્રવ્ય વચ્ચે અથવા પર્યાય અને ગુણ વચ્ચે જે ભેદ પાડીને વાત કરે છે, તેને સદભૂત વ્યવહારને કહેવામાં આવે છે. સદભૂત કેમ કીધું? કેમ કે ખરેખર આ જે બે વસ્તુની વાત કરે છે જોડીને, એ બે વસ્તુ ઇઝ પાર્ટ ઓફ ધ સેમ દ્રવ્ય, દે આર કનેક્ટેડ. ઓલું જે બે દ્રવ્ય જુદા જુદા જ હતા અને એની વચ્ચે ખોટે ખોટો સંબંધ જોડતા હતા એવું અહીંયા નથી. માટે ઓલાને અસદભૂત વ્યવહાર નહીં કીધું તું, તો અહીંયા સદભૂત વ્યવહાર નહીં કહ્યો છે. અચ્છા, તો પછી વ્યવહાર નહીં કેમ કીધું? નિશ્ચય જ કહી દેવું ને, ઇફ દે આર કનેક્ટેડ ટુગેધર તો નિશ્ચય કહી દેવું તું, તો વ્યવહાર શું કામ કીધું? જો વ્યવહાર એટલે કીધું કેમ કે જે બે વસ્તુને કનેક્ટ કરવામાં આવે છે, સમજો એક ગુણ મીઠાશ અને પદાર્થ સાકર, સાકરની મીઠાશ, તો સાકર ખાલી મીઠાશ પૂરતી નથી, સાકર મીઠાશથી અન્ય પણ અધિક અનંત ગુણો સહિત છે. માટે અત્યારના એક જ વસ્તુ પર ફોકસ થઈ જાય છે અને આખા પદાર્થથી ફોકસ હટી જાય છે, માટે ત્યાં વ્યવહાર નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે સદભૂત વ્યવહારની પરિભાષા ફરીથી જોઈએ, ક્વેશ્ચન નંબર 71 પ્રશ્નોત્તર વાળા, જે એક પદાર્થમાં ગુણ ગુણીને, ગુણી એટલે દ્રવ્ય, ગુણ એટલે ગુણ, જે એક પદાર્થમાં ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને સદભૂત વ્યવહારને કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના સમજો, અહીંયા ગુણ ગુણી પણ કીધું છે, બાકી પર્યાય અને ગુણ પણ લેવાનું, એટલે ગુણ અને દ્રવ્ય અથવા પર્યાય અને ગુણ. જેવી રીતના અરિયંત ભગવાન કેવલ જ્ઞાન સ્વભાવી છે, અરિયંત ભગવાનની કેવલ જ્ઞાનની પર્યાય, તો આપણે ક્યાંથી આવ્યા? અરિયંત ભગવાન, એમાંથી એમની જ્ઞાન ગુણ અને એમાં પણ એની કેવલ જ્ઞાનની એક પર્યાય, તો શું એ અરિયંત ભગવાન એક પર્યાય પૂરતા છે? એટલા પૂરતા નથી. અરિયંત ભગવાન તો આવા અનંત ગુણો સહિત એવું વિસ્તૃત એમનું સ્વરૂપ છે, તો પણ એ વ્યવહાર નહીં આપણને એક પર્યાય સુધી જ લઈ આવે છે, માટે વ્યવહાર નહીં છે. પણ કેવો છે વ્યવહાર? એ કેવલ જ્ઞાન ખરેખર અરિયંત ભગવાનના જ્ઞાનનો જ અંશ છે, એટલે કે અરિયંત ભગવાનનો જ અંશ છે, માટે સદભૂત વ્યવહાર નહીં છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો અહીંયા હું થોડું વાંચું છું, આત્મા મેં ઉત્પન્ન હોને વાલે રાગાદિ વિકારી ભાવ તથા મતિ જ્ઞાનાદિ ક્ષયોક્ષમાદિ ભાવ ઉનકો જીવ કા કહેના. જો આ સદભૂત વ્યવહાર શું કરે છે કે ગુણ અને દ્રવ્ય વચ્ચે ભેદ પાડે છે. જીવનો જ્ઞાન ગુણ, સાકરનો સ્વાદ, સાકરનો સ્વાદ, સાકરનો રસ, કયો રસ છે એમાં નથી ગયા, એટલે પર્યાયમાં નથી ગયા, સાકરનો રસ, બરાબર. તો સાકર જુદો પદાર્થ, પરમાણુનો રસ, પરમાણુ જુદો પદાર્થ, અને રસ એટલે ગુણ જુદો પદાર્થ, ગુજી એટલે અલગ વસ્તુ, એ બે એક જ પદાર્થનો અંશ છે, તો પણ એમાં ભેદ પાડ્યા, માટે સદભૂત વ્યવહાર, બરાબર. હવે સદભૂત વ્યવહાર નહીંના બે પ્રકાર, કયા બે પ્રકાર છે? ઉપચરિત સદભૂત વ્યવહાર ને અનુપચરિત સદભૂત વ્યવહાર. જો ક્વેશ્ચન 72, સદભૂત વ્યવહારના કેટલા ભેદ? એના બે ભેદ, ઉપચરિત સદભૂત વ્યવહાર ને અનુપચરિત સદભૂત વ્યવહાર, બરાબર. હવે અહીંયા ઉપચરિત ને અનુપચરિતમાં શું ફરક છે? જો ઉપચરિત સદભૂત વ્યવહારમાં જે બે ભેદ પાડ્યા, એ બે આર પાર્ટ ઓફ ધ સેમ દ્રવ્ય. હવે ધ ક્વેશ્ચન ઇઝ કે આ જે ગુણ અથવા પર્યાય જે એમાં ભેદ પાડ્યા, તો એની સ્વભાવ પર્યાય છે કે એની વિભાવ પર્યાય છે, બરાબર. વિભાવ એટલે શું? કે સમજો જીવને રાગ આદિ ભાવ, હમણાં મને ગુસ્સો આવી ગયો, સમજો મને ગુસ્સો આવી ગયો, તો શું કેવું કે ભાઈ આ સોમિલભાઈ તો બહુ ગુસ્સા વાળા છે, હો તો સોમિલભાઈ એ જીવ દ્રવ્ય છે, અને ઓલો ગુસ્સો એ શું છે? એ એક સમયની દ્વેષની પર્યાય છે. હવે એક સમયની પર્યાયને અને જીવ દ્રવ્યને જોડવા, એક સમયની પર્યાયને અને જીવ દ્રવ્યને જોડવા, બે પદાર્થ જુદા જુદા છે તો પણ જોડવા, એટલે વ્યવહાર, બરાબર. હવે વ્યવહારને એ સદભૂત છે કે અસદભૂત? એ રાગાદી ભાવ છે તો જીવની પર્યાયના જ ને, કઈ બે જુદા જુદા પદાર્થ નથી, જીવની સત્તાની અંદર થયા ને, પર્યાયની સત્તાની અંદર થયા ને, માટે સદભૂત વ્યવહાર થાય છે, બરાબર. પણ એ સદ્ગુતમાં પણ ઉપચરિત છે કે અનુપચરિત છે? તો જો એ રાગાદી ભાવ, એ ગુસ્સાના પરિણામ, એ જીવનો વાસ્તવિક સ્વભાવ નથી, એ તો ટેમ્પરરી એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થયેલો વિકારી ભાવ છે. તો પણ એને જીવનો કહેવો એક ઉપચાર છે, એક ઉપાધિ છે. જેવી રીતના આ શરીરમાં એક ઓલું પિમ્પલ થાય ને, તો આપણે શું કહીએ કે ભાઈ મને પિમ્પલ થયું છે. મને એટલે અત્યારના જીવને ન લઈએ, મને એટલે શરીરને પિમ્પલ થયું છે. પણ એ પિમ્પલ એ શરીરનો વાસ્તવિક સ્વભાવ નથી, એ તો શરીરમાં ઉત્પન્ન થયેલી ઇમ્પ્યોરિટી છે કે નહીં. હા, એ શરીરમાં એ સમયે ટેમ્પરરીલી ઉત્પન્ન થયેલો વિકાર છે, માટે એ ખરેખર શરીરનો ભાગ નથી. પણ તો પણ શરીરમાં ઉપચાર કરવામાં આવે છે, માટે એને ઉપચરિત, એ છે તો શરીરના અંશમાં જ ને અત્યારના. એટલે એને સદ્ભૂત અને પિમ્પલ અને શરીર બેને જુદા જુદા ને પણ સંબંધ જોડીને વાત કરવી એટલે વ્યવહાર નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એ ગુસ્સાના પરિણામને જીવના પરિણામ કહેવા, તો ગુસ્સો એ જીવનો સ્વભાવ નથી, માટે ઉપચરિત, એ જીવની પર્યાયમાં જ થયો છે, તે અન્ય પદાર્થ નથી, માટે સદ્ભૂત, અને એક સમયની પર્યાયનો ભેદ પાડીને વાત કરી એટલે વ્યવહાર નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ થયું ઉપચરિત સદ્ભૂત વ્યવહાર. જો ક્વેશ્ચન 73 આપણે વાંચીએ છીએ, ઉપચરિત સદ્ભૂત વ્યવહાર. ઉપચરિત સદ્ભૂત વ્યવહારને કોને કહે છે? જે ઉપાધિ સહિત, ઉપાધિ સહિત એટલે શું કે જે પદાર્થ છે એ પદાર્થમાં કોઈ એડિશનલ કોઈ એમ ઉપાધિ આપે છે, કોઈ જોડે છે એને, પદાર્થને કોઈક સાથે જોડે છે. તો જે ઉપાધિ સહિત ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે છે, જે ગુણ છે અને ગુણી એટલે પદાર્થ, જે આખો પદાર્થ છે એને ગુણ સાથે આમ ભેદ કરીને વર્ણન કરે છે. ઉપાધિ એટલે શું? જેવી રીતે આપણે એમ કહીએ ને કે ભાઈ આ ફલાણું ફલાણું વ્યક્તિ છે, ભાઈ એ તો બહુ ઇન્ટેલિજન્ટ છે, તો એ ઇન્ટેલિજન્ટ એ શું કીધું? ઉપાધિ આપી, એડિશનલ કંઈક એમ નાખ્યું. એવી જ રીતે અહીંયા આ જીવ નામક પદાર્થ છે, એ જીવ નામક પદાર્થમાંથી સમજો આપણે એનો જ્ઞાન ગુણ, એ જ્ઞાન ગુણને જુદો પાડ્યો અને એને જાણે ઉપરથી જોડતા ન હોય કે ભાઈ જીવનો જ્ઞાન ગુણ, એ બે પદાર્થને જોડનારું જ્ઞાન તેને વ્યવહાર નહીં કહે છે. પણ એ જ્ઞાન છે તો જીવનો અંશ જ ને, એટલે સદ્ભૂત વ્યવહાર નહીં છે. બરાબર? જો અહીંયા વાંચીએ, જે ઉપાધિ સહિત ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે છે તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં છે. જેમ કે જીવના મતિ જ્ઞાનાધિક ગુણ. જો આપણે પહેલા ગુસ્સાની પર્યાયમાં ઉપચરિત સદ્ભૂત વ્યવહારને એને ઉતાર્યો, બરાબર, હવે અહીંયા જ્ઞાનની પર્યાયમાં ઉતારીએ છીએ. જો મતિ જ્ઞાનાદિ જીવની, જો શું કીધું? જીવના મતિ જ્ઞાનાદિક ગુણ. ગુણ એટલે અહીંયા પર્યાય, કેમ કે મતિ જ્ઞાન એક પર્યાય છે. તો જો જીવ દ્રવ્ય અને મતિ જ્ઞાનની પર્યાય, એ બે એને જુદા 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 પાડીને ભેદરૂપ પાડીને વર્ણન કર્યું, માટે વ્યવહાર. ખરેખર જીવ તો એક ત્રિકાળી અભેદ શુદ્ધ પદાર્થ છે, એમાં કાંઈ પણ જરાક તમે ભેદ પાડીને વાત કરો એટલે વ્યવહાર થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા એક પર્યાયને જુદી પાડીને અને દ્રવ્યમાંથી કાંઈ પર્યાય જુદી છે. ખરેખર તો દ્રવ્યની અવસ્થાને જ પર્યાય કહેવાય છે ને, પણ તો પણ અહીંયા દ્રવ્યની પર્યાય એમ કરીને જુદી પાડીને વાત કરી કે નહીં, માટે વ્યવહાર થાય છે. અચ્છા, એ જ્ઞાન, એ મતિ જ્ઞાનની પર્યાય એ જીવની સત્તાની અંદર છે કે સત્તાની બહાર છે? છે તો જીવની પર્યાયનો અંશ જ ને, જીવની સત્તાનો અંશ છે કે નહીં, માટે એને સદ્ભૂત વ્યવહાર ને કહેવાય છે. અસદ્ભૂત વ્યવહાર ને કેવું હતું કે જાણે આ જીવ અને શરીર બે જુદા જુદા જ પદાર્થ છે, એને કોઈ સંબંધ જ નથી. અહીંયા સદ્ભૂત વ્યવહાર કેવું છે કે જીવની જ્ઞાનની પર્યાય તો જીવની અંદર જ છે ને, એ કઈ જીવની બહાર નથી, એ જીવનો જ અંશ છે. તો પણ એમાં ભેદ પાડીને વાત કરવી એટલે સદ્ભૂત વ્યવહાર. બરાબર? અચ્છા, હવે આ જીવની પર્યાય જે છે એની સ્વભાવ પર્યાય છે કે વિભાવ પર્યાય છે? તો જો મતિ જ્ઞાન, મતિ જ્ઞાન જે છે એ જીવની એક સમયની સ્વભાવ પર્યાય તો કેવળ જ્ઞાન છે. હવે આ કેવળ જ્ઞાનની કમ્પેરિઝનમાં આ અધૂરું જ્ઞાન છે કે નહીં? આ અધૂરું જ્ઞાન છે ને, એટલે ત્યાં એમ કહે ને કે કર્મની ઉપાધિ લાગી છે કે નહીં? ત્યાં જ્ઞાનાવરણાદી કર્મની ઉપાધિ લાગી છે અને જ્ઞાનહીન રૂપે પ્રગટ થયું છે, તો તેને મતિ જ્ઞાનની પર્યાય કેવી છે? જાણે અશુદ્ધ પર્યાય છે, જ્ઞાનની અશુદ્ધ પર્યાય છે. તો તે અશુદ્ધ પર્યાયને અને જીવ દ્રવ્યને જોડવો એને ઉપચરિત સદ્ગુણ વ્યવહારને કહે છે. જો આગળ સેકન્ડ પોઈન્ટ વાંચે, ક્વેશ્ચન 73 માં છે. જે નય કર્મોપાધિ સહિત, જોયું કર્મની ઉપાધિ સહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી અથવા અશુદ્ધ પર્યાય, ફરીથી, જે નય કર્મોપાધિ સહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયી એની ભેદ કલ્પના કરે છે તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહે છે. જો આને સમજીએ જરા, વ્યવહાર નહીં શું કામ કીધું? કેમ કે ભેદ કલ્પના કરી. દ્રવ્ય કેવું છે? અખંડ દ્રવ્યમાં. દ્રવ્ય કેવું છે? અખંડ. જેવી રીતના આ દ્રવ્યમાં અનંત ગુણો છે ને, તો એ અનંત ગુણો એક સાથે એક જ ટાઈમે રહેલા છે કે નહીં? આ દ્રવ્ય અનંત ગુણોનો પિંડ છે, બરાબર. એવી જ રીતે આ દ્રવ્યની અનાદિ અનંત જે અનંત પર્યાયો છે કે નહીં, એ અનંત પર્યાયો પણ અખંડ પિંડ તરીકે. દ્રવ્યની સત્તા કેવી છે? કે અનંત ગુણ અને અનંત પર્યાયોનો સમૂહ, એવું અખંડ દ્રવ્ય છે. એમાં ભેદ કલ્પના કરીને, ખરેખર ભેદ પાડ્યો નથી, આ પર્યાયને જુદી પાડી શકાય છે, આ ગુણને જુદા પાડી શકાય છે કે ભાઈ આ જ્ઞાન ગુણ, જીવનો જ્ઞાન ગુણ, જીવને જુદો પાડ્યો, જ્ઞાન ગુણને જુદા પાડ્યા ને હવે કમ્પેર કરીએ, એવું કરી શકાય છે? એવું નથી કરી શકાતું. કેમ કે દ્રવ્ય કેવો છે? અખંડ દ્રવ્ય છે. અને એમાં ભેદ કલ્પના કરીને, હવે કેવી ભેદ કલ્પના કરી? કેવી ભેદ કલ્પના કરી? કે જે ગુણ અથવા દ્રવ્ય અને એની પર્યાય અથવા ગુણ, જે ગુણ છે એનો એક અંશ એની પર્યાય, જે દ્રવ્ય છે તેનો એક અંશ તેનો ગુણ, તો અંશ અને અંશીમાં ભેદ કલ્પના કરવી તેને સદ્ભૂત વ્યવહારને કહે છે, બરાબર. હવે એ સદ્ભૂત વ્યવહાર નહીંમાં કર્મોપાધિ, કર્મની ઉપાધિ લાગેલી છે ને અહીંયા, જ્યારે ક્રોધનો ભાવ થયો, ગુસ્સાનો ભાવ થયો, તો ત્યાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે. મતિ જ્ઞાનાદિ જીવની પર્યાય, અલ્પ જ્ઞાનની પર્યાય લીધી તો ત્યાં જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, ત્યાં ઉપાધિ આપી ને, માટે ઉપચરિત ઉપાધિ એટલે શું? ઉપચાર કર્યો. ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં. જો આ નહીં છે ને, ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં, તેને અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર નહીં પણ કહે છે. એક હજી નામ છે, ધ્યાનમાં રાખવું. જેમ કે સંસારી જીવના અશુદ્ધ મતિ જ્ઞાનાદિ ગુણ, ગુણ એટલે અહીંયા પર્યાય, સંસારી જીવના મતિ જ્ઞાનાદિ ગુણ અથવા અશુદ્ધ નારકાદિ પર્યાયો, એની સાથે જીવનું કમ્પેરિઝન કરવું તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં. હવે જો લાસ્ટ જોઈ લઈએ, અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં. વ્યવહાર શું કામ? કેમ કે બે જુદી જુદી વસ્તુને કમ્પેર કરે છે, બરાબર. સદ્ભૂત શું કામ? કેમ કે આ જુદી જુદી વસ્તુ સાવ જુદી નથી, એક જ દ્રવ્યનો અંશ છે, એક અભેદ દ્રવ્યમાં ભેદ પાડીને એની અંદર કમ્પેર કરવું, માટે સદ્ભૂત. હવે અનુપચરિત, અનુપચરિત શું કામ કીધું? કેમ કે જેવી રીતના ઉપચરિતમાં કર્મની ઉપાધિ લાગી હતી અને તે વિભાવ પર્યાય હતી, પણ અહીંયા સ્વભાવ પર્યાય છે, કર્મની કોઈ ઉપાધિ નથી, માટે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં. જો ક્વેશ્ચન નંબર 74. જે નય નિરઉપાધિક, નિરઉપાધિક એટલે આમાં કોઈ ઉપાધિ લાગી નથી કર્મની, તો નિરઉપાધિક ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં કહે છે. જો ગુણ અને ગુણી, ગુણી એટલે દ્રવ્ય, અથવા પર્યાય અને પર્યાયી, કોઈ એક પર્ટિક્યુલર પર્યાય અથવા આખો ગુણ, એમાં ભેદ કલ્પના કરવી એને વ્યવહાર નહીં કીધું. કયો વ્યવહાર નહીં? સદ્ભૂત. સદ્ભૂત કેમ? કેમ કે છે તો એક અભેદ, પણ એમાં ભેદ પાડ્યો. હવે એ પાછો ભેદ પાડ્યો તો એમાં કોઈ ઉપાધિ લાગી છે કે નહીં? તો ના, કોઈ ઉપાધિ નથી. કર્મો આદિની કોઈ ઉપાધિ નથી. એટલે જેવો ગુણ છે એના સ્વભાવ રૂપ જ પર્યાય છે, અથવા જેવું દ્રવ્ય છે એના સ્વભાવ રૂપ જ ગુણ છે. એની વચ્ચે કમ્પેરિઝન એટલે એને જોડીને વાત કરવી, એને અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં કહે છે. જો આપણે કેટલા સ્થૂળથી આવ્યા, સાવ અન્ય અન્ય જુદા પદાર્થ, એ પણ આકાશમાં એ દૂર ક્ષેત્રવર્તી, તો એને કીધું ઉપચરિત અસદભૂત વ્યવહાર. સાવ ઉપચાર છે અને પાછું અસદભૂત છે. ત્યાંથી થોડા નિકટ આવ્યા તો એક જ ક્ષેત્રમાં, આકાશના એક જ ક્ષેત્રમાં બે દ્રવ્ય રહેલા છે, એને બે જુદા જુદા દ્રવ્ય છે પણ આકાશના ક્ષેત્રમાં નિકટવર્તી છે, તો એને કીધું અનુપચરિત અસદભૂત વ્યવહાર. અસદભૂત તો છે કેમ કે જુદા જુદા છે, પણ નિકટવર્તી છે એટલે અનુપચરિત. એમાંથી હજી અંદર આવ્યા કે ના, હવે તો એક અખંડ દ્રવ્ય છે પણ એમાં જ ભેદ પાડ્યો, તો એને કીધું સદભૂત વ્યવહાર નહીં. પણ જે ભેદ પાડ્યો તે કોઈ કર્મોપાધિ આદિ સહિત છે કે નહીં? તો હોય તો એને ઉપચરિત સદભૂત વ્યવહાર. અને એમાંથી પણ પાછા સૂક્ષ્મમાં, હજી શુદ્ધ પર્યાયમાં, એટલે શુદ્ધ અવસ્થામાં, હવે કર્મ ઉપાધિની કોઈ ઉપાધિ નથી, જે દ્રવ્ય છે એનો શુદ્ધ અંશ, એમાં ભેદ પાડીને વાત કરવી, તો એને કીધું અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. બરાબર, આ ચાર જાતના વ્યવહાર નહીં ની આપણે ચર્ચા થઈ. હવે આજ આપણે ચર્ચા થઈ એ હજી પણ સ્થૂળ રૂપે ચર્ચા છે. આજ ચાર વ્યવહાર નહીં ની જે પંચાધ્યાયી ગ્રંથ છે એમાં હજી વધારે થોડીક સૂક્ષ્મ વર્ણન છે. સૂક્ષ્મ વર્ણન એની આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. ચાલો જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેમ, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેમ. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દે. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધાને. હમણાં અહીંયા સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે.